વસ્તુ કેવા કેવામાં કેવો ભેદભાવ હોય છે. એક વખતે અકબર રાજાના એવું સ્વપ્ન આવ્યું કે જરણી એના બધા દાંત પડી ગયા, બધા દાંત પડી ગયા, બોખો થઈ ગયો. પછી જાગો થાય, આ તો સ્વપ્ન છે ને ભાઈ. સવારમાં ઉઠ્યો, હવે સ્વપ્નનું આખું શાસ્ત્ર છે કે ભાઈ આવું સ્વપ્ન આવે તો શું થાય, આવું સ્વપ્ન આવે તો શું થાય. સટોડિયાઓને ખ્યાલ ખ્યાસ કે જો સપનામાં સાપ આવે તો સત્તો આવે, એ સપનામાં અમુક આવે તો અઠ્ઠો આવે, એવું જાણે. તેમાં એનું શાસ્ત્ર હોય છે. એટલે અકબરે બીજે દિવસે દરબાર ભરાવવા લાગ્યો એટલે એના નવરત્નો હતા, ટોડરમલ આવ્યો કે ટોડરમલ આજ તો જાણે મને એવું સ્વપ્ન આવ્યું કે મારા બધા દાંત પડી ગયા, તો એનો શું અર્થ? બહુ ખરાબ કહેવાય મહારાજ. કેમ? સ્વપ્નમાં દાંત પડી જાય એટલે સગા મરી જાય કોઈ, એક દાંત પડે તો એક હવો મરી જાય, એમ તમારે સમજી લેવું. તમારા બધાએ પડી ગયા, બધાએ પડી ગયા, તારે તમારા બધાએ સગા મરી જવાના. એમ કે હા, તો બહુ ખરાબ કહેવાય આ સ્વપ્ન તો. રાજાને દુઃખ થયું. બીજો આવ્યો કે તાનસેન, કે બીજો કે ભાઈ આજ તો મને એવું સ્વપ્ન આવ્યું કે જાણે મારા બધાએ દાંત પડી ગયા, એનો શું અર્થ? બહુ ખરાબ મહારાજ, એ તો તમારા બધા સગા મરી જવાના. કે ઓ તારી, એમ કે હા. રાજાને દુઃખ થવા લાગ્યું કે બધા મરી જશે. એટલામાં બીરબલ આવ્યો કે બીરબલ, આજ તો મને જાણે એવું સ્વપ્ન આવ્યું કે મારા બધા દાંત પડી ગયા. બહુ સરસ મહારાજ, આ સ્વપ્ન તો બહુ સરસ. કે ના હોય કે હા, તમારો આવડના બહુ વધી ગયો, તમે બધોને વિદાય કરીને પછી જશો. કહેવાની વાત એકની એક જ છે, પણ અકબરે બિરબલે એવી રીતે કહી કે અકબરને બહુ સારું લાગ્યું. મહારાજ, આ સ્વપ્ન તો બહુ સારું, યાદ હાથ પડી ગયા નો અર્થ એ થાય કે તમારો આવરણ બહુ વધી ગયો, જેટલા સગા છે બધાને કબરમાં દાટી આવશો પછી તમે જશો. જો રાજાને સારું લાગ્યું. કહેવાની વાત એક જ છે, પણ કહેવા કહેવામાં ફેર છે. એટલે વાણીનું આ તો તપ છે. એટલે વકાર જાણે એને વાપે ના વાસના, વાણી છે નિર્મળ વચન. જેની વાણી નિર્મળ હોય, જો સંતની વાણીમાં એ કરકસતા હોય, સંતની વાણીમાં બીજાના મનને દુઃખ થાય, તો એ સંત ન કહેવાય. અને ભૂતયને ભાવીની ચિંતાથી મુક્ત છે. ભૂતકાળ તો ભૂલી જ જાય, પાછળ શું બન્યું છે તે ભૂલી જ જાય, એની પાછળ દ્રષ્ટિ પણ સંત સાચો ના કરે. બાપજીએ ઓર્નેસ્ટ ક્રોસ્બીનું એક ગુજરાતી ભાષાંતર કર્યું છે, એ ચોપડીનું નામ છે ટોલ્સ્ટોય અને શિક્ષણ. નવજીવનમાં થી એ ચોપડી આજે પણ મળે છે. બાપજીનો પોહરમાં મુકામ, મને વિચાર આવ્યો લાય ને બાપજીના ચોપડી બતાવું જરા. એટલે ચોપડી લઈ આવ્યો, મોટા મસાલા વાળી, ટોલ્સ્ટોય અને શિક્ષણ લઈ આવીને બાપજીની પાસે બેસીને આમ આમ ગુણવવા લાગ્યો. એક જ નજર કરી મથાળું વાંચ્યું, બાપજી આમ ભરી ગયા. આખો દિવસ મારા સામું જોયું નથી, કેટલી બધી અનાસક્તિ. શુક્ર વિષ્ઠા ભૂલી ભૂલી ગયા એટલે ભૂલી ગયા. મને એટલો પસ્તાવો છે કે મેં વળિયાને આપણ શું કરવા કર્યું. પણ બાપજીની કેટલી અનાસક્તિ છે એનો મને ખ્યાલ આવ્યો. અરે એના પછી ભાઈ બીજો હોય તો કેમ લાવલા, તો મારું લખેલું પુસ્તક, કેટલા બી આવૃત્તિ થઈ, એની રોયલ્ટી કોણ લેતું હશે, આ લોકો કોણ છાપે છે, આવું કેટલાય વિચારો તે વાંચી કે નહીં, આવું પૂછે. પણ એ નજર કરતામાં વાંચ્યું અને પછી આખો દિવસ મારા ભણી ભર્યું નહીં. મને પસ્તાવો થયો, તારે લાગ્યું કે અવધૂતની અનાશક્તિ કેટલી બધી છે. પૈસા તમે છોડી શકો, પણ જે માન અપમાન છે ને એ છોડવું બહુ અઘરું છે. હા, એ પોતાનું લખેલું પુસ્તક સામાન્ય માણસ પણ જો એમ ભાઈ વાહ, કેટલા બી આવૃત્તિ થઈ, શું થયું, એની રોયલ્ટી કોણ લેતું હશે, તે વાંચી કે નથી વાંચી, તને કેવી લાગી, આવું ઘણું ઘણું પૂછે. પણ આ તો જાણે કશું જ નહીં, ભૂલી ગયા. ભૂત અને ભાવિની ચિંતાથી મુક્ત છે. એને ભૂત અને ભાવિ કશું જ પડી નથી. આવતીકાલે શું થવાનું છે એનો વિચાર નહીં કરવાનો. આપણે તો આવતીકાલના વિચારમાં આજના આનંદ ને ગુમાવી દઈએ છીએ. એ માટે આવતીકાલનો વિચાર કરીએ તારે ને. આવતીકાલે સ્કૂલો ઉઘડે પાછું જવાનું થયું એટલે શનિવાર સારો, પણ રવિવાર નકામો. શનિવારે મજા આવે, કાલે રજા છે, કાલે રજા છે, પણ રવિવારે કાલે ઉઘડવાની જ પાછી નિશાળ જવાનું. કાલે પાછું ઓફિસ કાલે ચાલુ છે, બસ આ તરંગો પડ્યો પાછો. એટલે ચિંતા જ નહીં કરવાની. તો ભૂત અને ભાવિની ચિંતાથી મુક્ત છે અને વર્તમાને રે છે મગન. મારા અવધૂતને કોટી નમન. વર્તમાનમાં આનંદથી રહેવાનું. આપણી પાસે આજ જ છે, આપણી આ વર્તમાન જ આપણો છે, એને સુધારી દો બસ. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા નહીં કરવાની. આજ જે છે એનો જ આનંદ લૂંટી લો. આવતીકાલે શું કહીશું, આવતીકાલે શું કહીશું એમ કરીને રહેવા દેવા જાઓ તો પેલું બગડે ને પેલું બગડે. આજે તમારી પાસે છે એનો આનંદ લૂંટી લો. અવધૂતોની આ કક્ષા છે એટલે વનો અર્થ આવો થાય. પછી ધૂ આવ્યો, ધુકાર જાણે એના ધૂલવાળા ગાત્ર છે. ભાન નહી કેવું છે તન, નાહમ દેહ, મારો આ શરીર છે જ નહી. ધૂળવાળા ગાત્ર એ બતાવે છે કે પોતાના શરીરનું એને ભાન જ નથી. ધૂળ પડે તોય આગળ આવશે કે અવધૂતજીના શરીર પર કેટલા બધા મકોડા ફરે તો એમને ખબર જ નહી, શરીરની પરવા જ નહીં. જેને એમ જાત જાતના જાનવરો આમ જાય ને તેમ જાય, પણ એ તો એની મસ્તીમાં જ હોય. તેમ શરીર રખાવોને અવધૂત કેમ કહેવાય? સવારમાં 2 કલાક સુધી સાબુ ચોરી ચોરી સ્નાન કરે ભાઈ, અને આને આગળ જઈને જટાબટા સાફ કરીને બહાર આવે, એને અવધૂત કેમ કહેવાય? બાપજી એ તો ઘર છોડ્યા પછી આયનામાં મોઢું જોયું નથી, ઘર છોડ્યા પછી માથા પર કાંસકો ફેરવ્યો નથી, ઘર છોડ્યા પછી વિવિધ જાતના વસ્ત્રો કે એવું કશું પહેર્યું નથી, એમ શરીર કેવું છે એનો વિચાર જ નથી કર્યો. છતાં કેટલા મધુર, કેટલા સુંદર હતા, કારણ કે સાક્ષાત પરબ્રહ્મ હતા. એટલે એને પોતાના શરીરનું ભાન ના હોય. આ તો વાતમાં બગડ્યું, આમ થયું તેમ થયું એવો વિચાર કરે એ અવધૂત કક્ષાનો સંત ના હોય. હા, અવધૂત કક્ષાના સંતને તો પોતાના શરીરની પડી જ ના હોય. ત્યારે ધુકાળનો લક્ષણ એનો કહેવાય. ધુકાર જાણે એના ધૂળવાળા ગાત્ર છે. ભાન નહી કેવું છે તન, શરીરનું જ ભાન ના હોય. અને ધ્યાન અને ધારણાથી મુક્ત થઈ ગયો. જેને ધ્યાને કરવાનું ના હોય અને ધારણા તો એને કોઈની કરવાની ના હોય, એ બે થી મુક્ત થઈ ગયો. અને મુખડું રહે છે પ્રસન્ન. સંતનું મોઢું પ્રસન્ન જ હોય. જે જુએ એને આનંદ થઈ જાય. જે અવધૂતજીને અથવા સંતને જુએ એને આનંદ થઈ જાય. ભલે એને પૈસો એ ના આપે, એને એની સામે ભાડે ના, પણ સાધુનામ દર્શનમ પુણ્યમ, એને જોતા જ અંતરમાં આનંદ થઈ જાય. એટલે તો ફોઈએ ગાયું કે પરમ કૃપાળુ ગુરુદેવ સૌને સુખ કરતા, અંતરના આનંદથી વિમુખ નવ રહેતા. જય દેવ જય દેવ. આગળ આવશે. દાસ કાકાએ અવધૂતજીને માનવ માર્યા નથી, દેવ માર્યા છે. એટલે તો ફૂણી ફોઈએ આરતીમાં જય દેવ ગાયું, જય 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 ગુરુદેવ કેમ ના ગાયું? પણ એ તો આ તો દેવ જ છે એમના મન તો. દાસ કાકાની આટલી બધી અવધૂતજી પરપનો દેવભાવ હતો. ચાલો, એટલે એ બધાને જ આનંદ આપે. બાળક પણ બાપજીને જોઈને આનંદ પામે, જુવાન પણ બાપજીને જોઈને આનંદ પામે, વૃદ્ધો પણ બાપજીના દર્શન કરીને આનંદ પામે, બહેનોને પણ આનંદ થાય, અને દુષ્ટોને પણ આનંદ થાય, અને નકામા ખૂનીઓ અને એવા પણ બાપજીને જોઈએ તો પરભર આનંદ પામી જાય. એ આનંદ સ્વરૂપ હોય ત્યારે સંત સાચો કહેવાય. તો ધુકાર મુખડું રહે છે પ્રસન્ન, જેનું મોઢું મરક મરક જ થયા કરે એનું નામાથી ગળીમાં ચીડી જાય અને આંખો કાઢે, મોઢું બગાડી નાખે એને સંત ના કહેવાય. અને છેલ્લું તકાર તત્વ તરું ચિંતન કર્યા કરે, બીજી ના ચિંતા છે મન, એક ચિંતા તત્વની એકમ સત્ય, એક સત્ય વાપરી રહ્યું છે અને એનું ચિંતન માં આનંદ કરે. તકાર તત્વ તરું ચિંતન કર્યા કરે, બીજી ના ચિંતા છે મન, બીજી કોઈ ચિંતા ના કરે. ફળોળ ભગત આવ્યો નથી હજુ, આપણે અમુક મંગાવ્યું છે તે લાયો, ઓછું લાયો, એ આવી જાતની જે વાતો કરે એને અવધૂત કક્ષાનો સંત ના કહેવાય. સાધુઓની તો આપણને હસવું આવે. એક સંપ્રદાયના સાધુ હતા, અમે મળવા ગયા તો બીજી બહેનો આવી, એટલે પાપડ લઈને લાવ્યો મારા માટે, મઠ્ઠો કહેતો તો તમે લાવ્યો તો પાપડ કેમ ના લાવ્યો. સાધુ એ સીધું લડવા મળી, અમની જોડકા મહારાજ આવતી વખત લઈ આવીશું, એ ચાલતું હશે, મારે પાપડ વગર ચાલતું નથી. આને હવે સંત કૃપાનો કહીએ આપણે, એ સાચા સંત ને વળી પાપડ શું કરવા છે. પેલા બહેન ને એટલા ટડકાવી નાખ્યા, ભાન નથી એ વખત ખાદ્ય કવડાયું હતું કે મારે માટે પાપડ બનાવીને લાવજો. અરે ભાઈ એના ધણીએ પાપડ ના ખવડાવી જોયું તો તને કૃપાનો ખવડાવવાની છે, પણ ના પાપડ લાવો તો આ થઈ ગયું સંત નું. એ માટે એક જ ચિંતા, આને તો પાપડ ની ચિંતા થઈ, પણ આ તો એક જ તત્વ ની ચિંતા જ ગયા કરે. બીજી ના ચિંતા છે મન, ગર્વ મોહ ચેષ્ટા નિષ્તામસ નો નાશ કરી. આ તામસ વૃત્તિઓ છે, ગર્વ બીજા અભિમાન, મોહ બીજાના ઉપર આફરીન થઈ જવું ખોટી રીતે, અને ચેષ્ટા બીજાની નિંદા બીજાની ચેષ્ટા કરવી, આ બધા તામસ તત્વો છે, એ બધાથી એ પર છે. ગર્વ મોહ ચેષ્ટાની તામસ નો નાશ કરી, શાંતિ થી બેઠા ભગવન મારા અવધૂત ને કોટી નમન, મારા અવધૂત ને કોટી નમન, એ રંગના ચરણે ચોટ્યું મારું મન. તો એવા સંત ના ચરણે મન સ્થિર થઈ જાય, બીજાના નહીં. જો અવધૂત બોલાવતા પહેલા પોતાની જાતને અવધૂત તરીકે ઓળખાવતા પહેલા, આ પાંડુરંગજી કેટલી તપશ્ચર્યામાંથી પસાર થઈ ગયા ત્યારે પોતાની જાતને અવધૂત કહેવડાવી છે. હવે ચીપણા આપણે એમને રંગ અવધૂત કહીને કહીશું. આવી રીતે રંગ અવધૂત મહારેશ્વરમાં રહીને તપ અને તિતિક્ષા કરી રહ્યા છે. ખાન પાન વીણા પડી નહી દેહનું ભાન, કેવલ પ્રભુ વિશ્વાસ પર ચાલી રહ્યું અનુષ્ઠાન. કોઈ કોઈ પૂર્વ જન્મના અથવા પૂર્વ આશ્રમના મિત્રો આવે અને અવધૂતજીને જુએ તો આશ્ચર્ય પામી જાય કે બાપજી આ જગ્યામાં તમે રહો છો અને આવી રીતે રહો છો, એ તો આશ્ચર્ય પામી જાય. સરખેજના કેશવલાલ શેઠ હતા, હતા તો બ્રાહ્મણ પણ મોટો એમનો વ્યાપાર હતો, એટલે બધા એમને શેઠ કરીને સંબોધતા. આ ગુરુ મહારાજના ખાસ ભક્તો અને મિત્ર, એટલે લાવ પાંડુરંગ બ્રહ્મચારી ક્યાં રહેવા ગયા છે, ખોરી કાઢીને એમને જોવતો ખરો. એટલે પેલા કેશવલાલ શેઠ ફરતા ફરતા અથડાતા કૂટાતા રાત્રિ ગાડી એક જ ગાડી અને માનો ઉતરી અને ચાલીને સોજે સંધ્યાકાળ પછી નારેશ્વરમાં આવ્યા. અંધારું ઘોર, કોઈ ફાણસ નહીં, દીવો નહીં, કોઈ નહીં, એકલા બાપજી બેસી રહેલા. બાપજી પર શ્રદ્ધાના જોરે આવેલા હતો, બાકી બીજો તો પાછો નાસી જાય. જ્યાં કુટીરની પાસે બાપજીને બેઠેલા જોયા, કેશવલાલ શેઠ ત્યાં ગયા અને બાપજીની પાસે બેઠા. કેમ ક્યારે આવ્યા, ગાડીએથી ઉતરીને આવ્યા કે હા આટલી વાતચીત કરી. એટલે કેશવલાલે પૂછ્યું કે બાપજી તરસ લાગી છે, પાણી બાણી રાખો છો? એટલે બાપજી બોલ્યા કે આજે શરીરમાં તાવ છે, એટલે રેવા તીરે જવાયું નથી, એટલે ઘડો ભરી લવાયો નથી, આ ખાલી ઘડો પડ્યો છે. માટે જો પાણી પીવું હોય તો આ ઘડો લઈને નર્મદાએ જાઓ. કરોડો લાખો નદીઓ શેઠ છે, અને આ ઘડો લઈને નર્મદા કિનારે જાઓ, સ્નાન કરજો, તમારે જેટલું પાણી પીવું એટલું પીજો, અને મારે માટે ઘડો ભરી લાવજો. બાપજી એ કહ્યું, જાઓ રે વાત નહીં.